આટલું સમજાય તો આગલી વાત શંકરાચાર્યની અને શાસ્ત્રની સમજાય જાય. કોણ કોનો બાપ, કોણ કોની માં, કોણ કોની પત્ની, કોણ કોનો પુત્ર, દેહની દ્રષ્ટિએ છે, આત્માની દ્રષ્ટિએ નથી. અને આત્માનો તો એક જ પરમ પિતા, માં કહો, બાપ કહો, ભાઈ કહો, સખા કહો, પરિવાર કહો, જે કહો, તે પરાત્પર પુરુષોત્તમ નારાયણ એના છે. હવે જો એને સમજાય જાય, મજાની વાત, કાન ખોલ કે સુનના, જો આટલું સમજાય જાય કે મારો બાપ પરમ પિતા પુરુષોત્તમ નારાયણ છે, તો જીવ એમાં જોડાય, એમાં ભક્તિ જાગે, એમાં પ્રેમ જાગે, અને એમાં પ્રેમ જાગે એને પામે, એને પામે બધા જ દુઃખ માત્ર નિવૃત્ત થઈ જાય. પણ એ ભૂલીને જે નથી એને માન્યા છે, આ મારી માં છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારો પત્ની છે, મારો પતિ છે, એમાં એવું બોન્ડેજ કર્યું છે, એવું બંધન કર્યું છે, એ આસક્તિય કરીને અનંત જન્મો દુઃખ દુઃખ અને દુઃખ ભોગવતો જ જાય છે, ભોગવતો જ જાય. અત્યારે મોટા ભાગના બધા દુઃખ જે જીવનમાં છે શેના છે બોલો? આ માયનું છે એના જ ને. એ ભાઈ, આ માયનું છે એના જ દુઃખ છે ને. જો એને સમજાય જાય કે આ તો બધું ખોટું છે, સાચો તો મારો બાપ આ છે. મોઢેથી ખાલી બોલીએ છીએ, તમે એવું માતા છે, પિતા તમે એવ, અહીંયાથી આ ક્યાં પડે છે? એ સમજાય જાય તો કામ થઈ જાય. પણ મજાની વાત સાંભળજો, આ થયું છે શું, તમને ઘણી વાર છાપામાં વાંચ્યું છે અથવા ક્યાંક સાંભળ્યું છે કે ક્યારેક કોઈક નાનો છોકરો હોય, એને કોઈ સાધુ બાવા એને પ્રસાદીને બાને એને કંઈક ખવડાવી દે, અને એ ખવડાવી દે એટલે પછી ઓલો છોકરો એટલે બાવાની પાછળ પાછળ જ જાય અને બાવાને જ ભાળે. ખબર છે ને આ તમને, આ જાદુ ટોણા આવે એવું શું દિલીપભાઈ બોલ્યા નહીં, એ જાદુ ટોણા કરે ત્યારે પેલા સાધુને જ, પેલા બાવાને જ ઓલો છોકરો ભાળે, કારણ કે એને એના ઉપર જાદુ ટોણો કર્યો છે, એને કંઈક ખવડાવી દીધું છે. એટલે હવે એ સાધુને એ બાવાને જ ભાળે છે અને એની પાછળ પાછળ જ દોડે છે. ઓલો જંગલમાં જાય તો જંગલમાં, નહીતર છે કરોડાધિપતિ બાપનો દીકરો છે, ઘરે જાહો જલાલી છે, હીરા જડેલા જુલાવો છે, ચાકરીના કરનારા 10-10 સેવકો છે, એવો છોકરો સુખી છે. પણ છોકરો એ ભૂલી ગયો અને ભાળે છે ઓલા બાવાને, લંગોટી બાવા ગાય, જંગલમાં એવું ઘાસપાતનું ઝૂંપડું ત્યાં જઈને રહે છે, એઠું જેઠું ભિક્ષામાં મળે ખાય છે, સાધુ બાબાની ચાકરી કરે છે, જંગલમાં રહે છે, ભિખારી થઈને વસે છે. કારણ શું? જાદુ ટોણો થયો છે એટલે એ જ ભાળે છે, આ જ મારું ઝૂંપડું અને આ સાધુ આ બાવો એ જ મારું સર્વસ્વ. પણ એમાં એને જો કોઈ મળી જાય અને એની જાદુની અસર કાઢી નાખે, એ જ સમયે ખબર પડે, ઓહો હું તો કોણ. એ જ ક્ષણે જંગલની પકડમાંથી ભાગી છૂટે મુઠ્ઠીઓ વાળીને અને બાપને ઘેરે. એમ આપણને આ માયાએ આપણને કંઈક ખવડાવી દીધું છે. આ માયાએ, મહામાયાએ મને તમને પ્રસાદીને બાને, કંઈક ને બાને એણે કંઈક જાદુ ટોણો ખવડાવી દીધો, એટલે હવે માયાને જ ભાળીએ છે, એની પાછળ પાછળ જ જાય છે, ઘરવાળાની પાછળ પાછળ જ જાય છે, છોકરાઓની પાછળ પાછળ જ જાય છે, પરિવારની પાછળ પાછળ જ જાય છે, રૂપિયાની પાછળ પાછળ જ જાય છે, 8-10 ઓયડી છે નાની એની પાછળ પાછળ જાય છે. નહીતર છૈયે તો રાજા ધીરાજ અક્ષરાધિપતિ અનંત કોટી બ્રહ્માંડના રાજ રાજેશ્વર એવા પુરુષોત્તમના બાપના દીકરા છે, રાજકુમાર છે, રાજા ધીરાજ છે, અમૃતસ્ય પુત્ર આવે એવા મહામૃતના સાગર એવા બાપના આપણે સંતાન છે. પણ માયાએ કંઈક ખવડાવી દીધું અને એ બધું ભૂલાઈ ગયું. પણ એમાં જો કોઈ સાચો સાધુ મળી જાય અને પેલો જાદુ ટોણો કાઢી નાખે અને એને ખબર પડે કે હું કોનો છું, તો આ પુરુષો તમને પામી જાય. એટલે ભાઈ, મારી સીધી સાદી વ્યાખ્યા, સત્સંગ એટલે શું? આ માયાનો જાદુ ટોણો ઉતારવાની પ્રક્રિયા, એનું નામ સત્સંગ. આ જે ખવડાવી દીધું છે ને માયાએ, એ અસર કાઢવાની પ્રક્રિયા, એનું નામ સત્સંગ. એટલે જ કે છે, સંત સમાગમ કીજે હોનિષદિના, સંત સમાગમ કીજે. રોજ સત્સંગ કરો, એમને નિશ દિન રાત દિન સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ કરો. એ શબ્દની જાળ છે, એ ભૂરકીમાં પેલી માયાની ભૂરકી નીકળી જાય, અને જો ખબર પડી જાય કે હું કોનો છું, તો કામ થઈ જાય. એક મુમુક્ષુ મહાત્માની ઝૂંપડીએ જઈ, ઝૂંપડી બંધ હતી, બહારથી એને ટકોરો માર્યો, આપનું નામ સાંભળીને આવ્યો છું મહાત્માજી, દરવાજો ખોલો અને આપને શરણે મને લ્યો. મહાત્માજી અંદરથી કીધું, તું કોણ છો? બોલો, બહારથી ઊભો હોય કે એ જાણવા તો આવ્યો છું. તું કોણ છો એમ પૂછું, એટલે પેલો મુમુક્ષુ કે, એ બાપજી, એ જાણવા તો તમારી પાસે આવ્યો છે. વારે વાહ, વેલકમ વેલકમ. આજ એવો ચેલો મળ્યો કે એકને બે જેવો જવાબ આપ્યો કે એ જાણવા માટે આવ્યો છું. આપણને કોઈ સાધુ પાસે જઈને પૂછે, તું કોણ છો? મનોજભાઈનો, ફલાણા ગામનો. હ, આપણને ક્યાં નીકળે જ છે આ? ભગવાનનો છે, કોનો છો એનો વિચાર કરવા માટે ક્યાં આપણને ક્યાં કાંઈ ખબર જ પડે. ક્યારેક ક્યારેય ક્યાંય વિચાર્યું? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પાંચ માનસી પૂજા કરી, એમ છઠ્ઠી માનસી પૂજા રોજ કરવી અને વિચારવું કે હું કોણ છું. એ શંકરાચાર્યજી કહે છે કે વિચારો, તું કોણ છો, તું કોનો છો, ક્યાંથી આવ્યો છો, એનો વિચાર જ નથી કરતા. આપણે સેજે વિચાર નથી કરતા, બસ સતત વિચાર કરીએ છીએ કે હું મનોજભાઈની, હું કાંતિભાઈનો, હું ફલાણોનો, હું ફલાણો. એ છૂટતું જ નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી સીધા ગુજરાતી શબ્દોમાં એક જ મંત્ર આપ્યો, આપણે રટણ કરવું, હું ભગવાનનો છું પણ માયાનો નથી. શું એ ડોહાએ કઈ વાત કરી છે? હું ભગવાનનો છું પણ હું માયાનો નથી. આનું નિત્ય અનુસંધાન રાખ, તો આ સંસારમાં ભૂલા પડાય નહીં. એટલું એ રામકૃષ્ણ પરમહંસને તો માતાજી સાક્ષાત દર્શન દેતા, મા દીકરાને જેમ બેસીને વાતો કરતા. કાંઈ પૂછવું હોય તો પૂછે. તુલસીદાસજી પણ કાંઈ કોઈ પૂછે કે મહારાજ આમ છે, તો કે સાંજે કથા કરીશ ત્યારે રામજી આવશે તો હું પૂછી જોઈશ. આવી આવી બધી સત્સંગની બલિહારી હોય છો આ બધી, આ તમને ખબર ના પડે મારા બાપલા, આ બધું જુદું છે બધું. હા, તો રામકૃષ્ણ પરમહંસને માતાજી આવે બેસે વાતો કરે. એમાં કલકત્તાનો ધનાઢ્ય એને થઈ ગયું કે પરમહંસજી પાસે માતાજી આવે છે, આપણે ઘેર માતાજી પધરામણી કરે કામ થઈ જાય. માતાજી પધરામણી કરે કોને ન ગમે ભાઈ. અને પરમહંસજી પાસે આવ્યા. પરમહંસજીને કીધું, બાપજી હા મારી એક વિનંતી છે. શું? બોલો. અનુભૂત વાણી જુદી હોય. બોલો. આપની પાસે માતાજી રોજ આવે ને, એના દીકરા પાસે ના આવે તો કોની પાસે આવે? હા, હું સંભાળું ન સંભાળું તોય આવે. સંભાળું તો આવે જ. દીકરો માકારો કરે ને માં દોડીને ન આવે, પણ ન માકારો કરે તોય માં દીકરાની સંભાળ રાખે જ, એને જનની કહેવાય. આવે તો બાપજી એટલી વિનંતી છે, શું આ વખતે માં આવે ને તો એને એટલું કહેજો ને મારે ઘેર પધારે જરૂર. એમાં શું, હું કહીશ માં, આ વખતે માં આવે એટલે હું કહીશ કે માં તમારે ત્યાં આવે, આવે ખાતરી એમ ભાષા. એટલે ઓલો સારું લ્યો, ઊભો થવાનો થયો. એટલે પરમજી કીધું, અરે ભાઈ હું માતાજીને આવશે એટલે કહીશ, અને માં જરૂર આવશે, પણ તું મને તારું એડ્રેસ તો આપ. એટલે પહેલાં તરત એનું એડ્રેસ આપ્યું. એટલે પરમજી વાંચીને કે, આ તો તારા ઘરનું એડ્રેસ છે. એટલે ઓલાય તરત પોતાનું ઓફિસનું આપ્યું. એ કે આવો આ એડ્રેસ, કે આ તો તારું ઓફિસનું છે. એટલે આ ન ચાલે. તો ઓલાય ત્રીજું એડ્રેસ આપ્યું, તો કે આ તો તારા ફાર્મ હાઉસનું એડ્રેસ છે. આ એડ્રેસ નહીં, તારું એડ્રેસ. અરે બાપજી મારું એડ્રેસ ક્યાં, ત્રણ જ છે સ્થાન. બસ બેટા, તને જ્યારે તારા એડ્રેસની ખબર પડી જશે ત્યારે મારે માતાજીને કહેવું નહીં પડે, એની મેળે માતાજી તારે ત્યાં આવી જશે. જા, તને તારી ખબર પડી જાય કે મારું એડ્રેસ શું છે. આપણને આટલા વખતે હજી ખબર પડી છે મારું એડ્રેસ શું છે. જે દિવસે ખબર પડી જાય આપણું રેસિડન્સ અહીંયા છે, અહીંયા આત્મા છે, એ હું છું, આ મારું ઠેકાણું છે, પરમધામ એ મારું ઘર છે, આ મારો બાપ છે, આ એડ્રેસની ખબર પડી જાય, ભગવાન ક્યાં ઘરે જ હોય ને, આપણે ઘરના ઘરમાં બેઠા છીએ છતાંય ઘેરે નથી. બોલો લ્યો, આ લાખો બધી માણસો હોય છે ને, ઘર હોય, બંગલા હોય, બધી વસ્તુ હોય, પણ એ નોકર ચાકર જ ટીવી ને આ અંતે બધું એ જ વાપરતા હોય. શેઠ તો વર્તા જ હોય. એના જેવું આપણે આ નોકર ચાકર ઇન્દ્રિયો અંતઃકરણ છે, નોકર ચાકર એ ચડી બેઠા ઘરમાં બધું એ જ વાપરે છે ને, આપણે ફરી જ રાખીએ છીએ બહાર, ખબર જ ક્યાં છે એડ્રેસની. પણ જ્યારે ખબર પડી જાય હું કોણ છું, એટલે શંકરાચાર્યજી કહે છે, કેવો શબ્દ વાપરો, ભાતઃ ભ્રાતઃ. એ ભાઈ, આપણે કોઈને આમ ભલાઈથી વાત કરતા હોય ત્યારે કે એ ભાઈ, એ ભાઈ, આટલું તો વિચારો ને. એમ શંકરાચાર્ય વિચારતો કે તું કોણ છે, તું કોનો છો, તું ક્યાંથી આવ્યો છો. તત્વમ ચિંતઈ તદીહ ભ્રાત, આનો વિચાર કર અને ગોવિંદનું ભજન કર. પણ જો ઘણા આપણે સત્સંગમાં અમને કોક મળે કે આપણે તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું અનુસંધાન રાખવાનું હોય સામે, એમાં વળી આત્માનું ને એવું બધું, આપણે શું, આપણે ક્યાં એ માર્ગના છીએ કે આપણે આત્માનું વળી ચિંતન કરવાનું ના કરવાનું નહીં, એવું નથી. આપણે પણ આત્માનું અનુસંધાન કરવાનું છે. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ, બ્રહ્મ એવો હું, આત્મા એવો ભગવાનનો દાસ છું. જો એમ ન માને અને દેહથી જુદો હું છું એવી સમજણ દ્રઢ ના કરી હોય તો જ્યારે આ શરીરમાં કે વ્યવહારમાં સુખ દુઃખ આવે ત્યારે એ દેહના અને પરિવારના અને વ્યવહારના સુખે સુખ અને દુઃખે દુખ્યો જીવ થઈ જાય. અને ભગવાનની પુરુષોત્તમની ઘણી વાતો કરતા હોય પણ પુરુષોત્તમમાં વૃત્તિ રહે નહીં, ભક્તિ તૂટી જાય. પણ જો નોખું માનીને ભજ્યા હોય તો ક્યારેય ભક્તિમાં ભંગ પડે નહીં. એટલે આ ખોટું થઈ જાય એક ક્ષણમાં. કોઈનું મૃત્યુ જોઈને ઘણાને મૃત્યુએ બોધ આપ્યો છે, ઘણાએ મૃત્યુને, રંગૌદજી મહારાજ હોય, રમણ મહર્ષિ હોય, એવા કેટલાય મૃત્યુને જોઈને બાળપણમાં એમથી આમાં વયો ગયો કોણ, આ અમારો સંબંધી તો સામે પીડ્યો છે, હવે હલતો નથી, ચલતો નથી, અને આ જે અમારી સાથે વર્ષતા હતા એને તો લાકડામાં નાખી દીધા, અરે રે એને તો સળગાવીને ભસ્મ કરી નાખ્યા, તો આમાં અમારો હતો કહેવા તો ઈ કોણ, એ વિચારમાં ખોવાઈ ગયા અને બ્રહ્મજ્ઞાની થઈ. એ એડ્રેસ જો વિચારે, હું કોણ છું, મારો કોણ છે, હું ક્યાંથી આવ્યો છું, તો પછી આ બધું જૂઠું થઈ જાય. પણ ભાઈ વાત તરત પાછી એવી છે ને, તમને ખબર નહીં પડે, હું જે એક વાતમાં બીજી વાત વણું છું એની પાછળ ઘણા બૌદ્ધિકોના મનમાં જે ઘુમરડા લેતા હોય ને પ્રશ્નો, એ વિટાવું છું. એને અંદર આમ આમ થતું હોય, આમ નહીં આમ, આમ નહીં આમ, એટલે એના જવાબો અને પ્રશ્નો હું ગૂંથી ગૂંથીને વાત કરું છું. એટલે ગણાયને શું હોય કે આ સંસાર જૂઠો થઈ જાય, ચાલો ખબર પડી જાય માણસને હું છું, મારું આમાં કોઈ છે નહીં. વિચારજો, તમને જો અત્યારે જ્ઞાન થઈ જાય કે આ તો બધું ખોટું છે, હવે આ પરિવાર ના અંતે બાળ્યું ભાઈ ભાઈ, આમાં બધું ખોટું છે, કાંઈ નથી. એટલે ઘણાનું શું કેવું થાય કે આ ખોટું થઈ જાય તો પછી વ્યવહારમાં જીવવું કેમ, સંસારમાં નભાય કેમ, રસ શું આવે, અને પોતે કોણ પોતાની જવાબદારી નિભાવે, રિસ્પોન્સિબિલિટી ઢીલી ન પડી જાય, આમાં શું આવે, આપણું છે જ નહીં, ધ્યાન કોણ આપે. તમને આગળ ખોટું થઈ જાય શું તમે ધ્યાન દો વ્યવહારમાં, તમે ચિંતા કરો કે ભાઈ બધું આમ નથી, ઘરમાં બરાબર નથી, તેવું નથી, તમે ચિંતા કરો. તમે કહો ભાઈ આપણે બધા ચિંતા કરીએ ભજન કેટલું થયું, વ્યવહારમાં ધ્યાન દો, રસ ના ઉડી જાય, રસ ઉડી જાય કે નહીં, પરિવારમાંથી, પત્નીમાંથી, બાળકોમાંથી, પછી તમને એનું કાંઈ રહે નહીં, જીવે મરે ભૂખ્યા તરસ્યા એને કાંઈ, આ તો બધું ખોટું છે. પ્રશ્ન વ્યાજ બી લાગે કે મળો, આ તો બધું તો રસવિહીન થઈ જાય, જવાબદારી એ ઉડી જાય, અત્યારે તમે જે રીતે ચોંટ્યા હોય એનું વર્ણન થાય કેવું, એમ એના માટે તમારું કેટલું સમર્પણ છે, વાહ અદભુત, અને કેટલી તપશ્ચર્યા. ધોમ તડકા પડતા હોય, ખાવાનું ભૂલાઈ જતો હોય, ટિફિન હારે લઈ ગયા હોય તો 5 વાગ્યા સુધી, એમાં જો કૂતરું ખાઈ ગયું હોય તો એમ થાય કે હું ક્યારે જમી લીધું ખબર ના પડી. આટલા ભાન ભૂલીને કામ કરનારા સંસારમાં માણસો હોય છે. આટલું જ તપ, ત્યાગ, સમર્પણ, ભક્તિ ઉપાસના છે, સાકાર ઉપાસના પાછી, નિર્ગુણ નહીં. પણ એમ થાય કે આ ખોટું છે તો કોણ સાચવે, ઘરે તાવાય ને તમને શું ઉતાવળ રહી, બરાબર છે ને, વ્યાજબી પ્રશ્ન હોવા છતાં પ્રશ્ન ગેરવ્યાજબી છે. હા, આવું ના થાય, ના થાય, ના થાય. જો એનું શું કરવું, આવું ના થાય. તમને કહું, નાટક ભજવાતું હોય, નાટકમાં કોઈ બાપ થયો છે, કોઈ દીકરો થયો છે, કોઈ દીકરી થઈ છે, કોઈ પત્ની થયો છે, કોઈ પતિ થયો છે, કોઈ નોકર થયો છે, કોઈ ચાકર થયો છે, બધા થયા છે ને, આવડે બાવળેથી જ આવ્યા છે ને, એ બધા ભજવે છે અને સ્ટેજ ઉપર ખબર છે ને કે આ મારી પત્ની નથી, પત્નીને ખબર છે ને આ મારો ધણી નથી, અને છતાંય એમાં કોઈને દુઃખ થાય તો દુઃખી થાય છે કે નહીં, અદ્દલ દુઃખી થાય છે ને, વાસ્તવિક જોનારાને ઘૂમરીમાં નાખી દે છે ને, અને એટલું વાસ્તવિક ભજવે કે આખો ઓડિયન્સ ચોધાર આંસુએ રડે. નાટક ભજવાતું હતું અને એક ગુંડો એક સ્ત્રીની પજવણી કરતો હતો, કલકત્તાના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, વિદ્યાવારિધિ કહેવાય એવો પુરુષ, એ નાટક જોતા હતા અને ઓલી સ્ત્રીને પેલી પજવતો હતો ગુંડો, કેટલું અદલ ભજવ્યું હોય છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભૂલી ગયા કે આ નાટક છે, પગમાંથી જોડો કાઢીને જવા દીધો ઓલા ગુંડાને સ્ટેજ ઉપર. આ છાતીમાં ગડફડિયા ખાઈ ગયો ત્રણ, નાટકમાં નાટક થઈ ગયું. કેવું ભજવું છે, પણ એ કલાકાર હતો ને સાચો, એ જોડો આખી જિંદગી સાચવો કે મને ઘણા એવોર્ડ મળ્યા પણ આના જેવો એક કોઈ નહીં, આના જેવો એક નહીં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો પુરુષ ભૂલી ગયો કે આ એક સ્ટેજ ઉપર નાટક ભજવાય છે, એ મારી અદાકારી કેવી હશે, વાસ્તવિક કેટલું ભજવું જેનું કોઈ સગું નહોતું, અને છતાં કેવું ભજવું. હે, એક પૈસાને ખાતર માણસ જૂઠું નાટક, અદલ વાસ્તવિક ભજવી જાણે તો ભગવાનને ખાતર જેને આ સંસારમાં નભવું છે એ ન ભજવી જાણે, અસલ ભજવી જાણે, અસલ અદલ. પૈસાને ખાતર જો આટલું ગુજુઠ્ઠું હોય ને વાસ્તવિક ભજવી બતાવતો હોય, ક્યાંકે દુનિયાને રસધાર વહાવી દે, ભૂલાવી દે દેશકાળના ભાન, તો જેને ભગવાનને લગ્ની લાગી છે ભગવાનને ખાતર સંસારને વાસ્તવિક નભાવી ના જાણે, હે શું વાત કરો છો. શાસ્ત્રની પ્રભુની આજ્ઞા છે કે સંસારમાં છો તો જેટલા સંબંધો છે કર્તવ્ય તારે પૂરા કરવાના છે. જો સંસારમાં રહે પતિ પત્ની પરિવાર બધા છે અને એના કર્તવ્યોને નથી બજાવતો તો એ પણ મૂર્ખ છે, અને સાચું માનીને ચોટે અને ભગવાનને ભૂલી જાય તો એ મહામૂર્ખ છે. કેટલું સરસ છે, ભૂલવાનું પણ નથી ભગવાન, અને કદાચ તમે જ્ઞાની થઈ ગયા, ભક્ત થઈ ગયા તો પાછું કર્તવ્ય પણ છોડવાના નથી. તમને ભલે લાગે કે અમારો બાપ નથી, મા નથી, પત્ની નથી, બાળકો નથી, નહીં, તો એ અદલ, એને એટલો જ પ્રેમ આપો, એટલો જ રસથી સાચવો જેને જન્મ જન્મના સાથી છે. પણ અંદરથી પૂરી જ નાટકની જેમ ખબર છે મારું કોઈ નથી, મારું કોઈ નથી. અદલ ભજવવાનું છે, ભજવી જ જવાય, ભજવી શકાય, કેમ ન ભજવી શકાય. એક ડોક્ટરનો દર્દી સાથે કોઈ નાતો નથી છતાં લાગણીથી કેવી સેવા કરે છે, હે, જેણે પોતાનો સ્વજન હોય એમ સાચો ડોક્ટર સેવા કરે છે, અને મૃત્યુ થઈ જાય તો કદાચ સહેજ શોક પણ આવે, શોક આવે, બીજી મિનિટે સ્વસ્થ થઈ જાય, અંદરથી સમજે છે મારો નથી, અને છતાંય રસથી સેવા કરે છે. એનો દીકરો બાપ હોય તો જ સેવા કરે એવું છે, કેટલી સેવા કરે, અદલ કરે છે કે નહીં તમે કહો. એક પોતાના સગા બાપની સેવા કરતો હોય, દીકરાની સેવા કરતો હોય, એટલી તજવીજ કરતો હોય ને ડોક્ટર, જાણે છે કે અમારો નથી. એક પૈસાને માટે જો આટલું કરે છે એ માણસ, તો ભગવાનને માટે કેમ ના કરે. પણ તરત તમને પ્રશ્ન થશે કે સ્વામીજી આ તો અતિશય અઘરી વસ્તુ છે, આ કાંઈ કલાકીરી કલાકારીગીરી રજૂ કરવી, એક બાજુ ખોટું અને બીજી બાજુ સાચું હોય, એવી જ રીતને પત્ની વડકા ભરતી હોય તો હશે હશે આપણા છે ને, એ કેમ મનાય, એ બાળકો આ બધું હાવ ખોટું અને પાછું કેમ એની સાથે આટલું થાય, બહુ અઘરું છે, અઘરું છે ને. હા, તો એમ કરો સાધુ થઈ જાઓ, સાવ સહેલું, લેવા જ દેવા જ નહીં કાંઈ, એ ભાઈ તો સાધુ થઈ જાઓ. અઘરું લાગે છે ને કે આ બે બાજુ તો ડાકલી ન વાગી શકે, એક બાજુ ખોટું ને એક બાજુ આમ સાચું માનીને એને રાખવાનું, તો અઘરી વસ્તુ છે, આવું અમને અદાકીરી નથી આવડતી, અઘરું પડે, અઘરું પડે છે તો સાધુ થઈ જાઓ, હાવ સહેલું, કાંઈ નભાવવાનું નહીં, લ્યો. તો કે એ અઘરું લાગે તો ક્યાં જવું, તો પછી તમારે જો સંસારમાં રહેવું જ છે તો આ કરવું જ પડે, અને અઘરું જરાય નથી. અઘરું કોને છે નાટક ભજવવું, જે કલાકાર કાચો છે એને વાસ્તવિકતા લાવવી કઠણ છે. સ્ટેજના પ્રોગ્રામમાં જે કાચો કલાકાર છે એને વાસ્તવિકતા લાવવી કઠણ છે. એવું નહીં ભજવી જાણે, એ વાત વાતમાં ભૂલી પડી જશે, રસ નહીં લાવી શકે, ખબર પડી જશે કે આ ડ્રામા કરે છે. અસલ કલાકાર, સાચો કલાકાર ભજવશે ત્યારે તમને ભૂલાવી દેશે. ના, એને એમ જ લાગે કે એની પત્નીનું જ અપહરણ થયું છે, એના પુત્રનું જ અવસાન થયું છે. સાચા કલાકારને જરાય અઘરું પડતું નથી, કાચા કલાકારને અઘરું જરૂર પડે છે. એમ સાચો જ્ઞાની, સાચા ભક્તને જરાય સંસારમાં આવી રીતે રહેવું કઠણ પડતું નથી, પણ કાચા ભક્ત છે એને જરૂર કઠણ પડે છે. એને પણ સાચાને કોઈને નહીં. તમે જુઓ, મહાત્મા વિદુર, સુદામા, મહારાજા જનક, નામદેવ, એકનાથ, જલારામ બાપા, નરસિંહ મહેતા બધા પરણેલા અને બધાએ સંસારમાં રસ લીધો છે. વિચારો, એને ક્યાંય કઠણ ભીડ્યું છે? એકનાથજીને પણ પત્ની છે, પરિવાર છે, નામદેવને પણ પરિવાર છે, જનક મહારાજને મોટું રાજ છે, એમાં ક્યાંય કોઈ દિવસે એને કોઈ ફરિયાદ શાસ્ત્રમાં નથી લીધી કે અમારા પતિ અમારી અમારે ધ્યાન નથી દીધું. એ નરસિંહ મહેતા આવો ફકીર માણસ છે, પણ છોકરાને પરણાવે છે, કુંવરબાઈના મામેરા કરે છે, હે, તમે જુઓ રસથી તિરસ્કાર ક્યાંય આવે છે? જલારામ બાપા એમની પત્ની સાથે છે, કેવા રસથી છે? મહાત્મા વિદુર જુઓ તમે, સુલભાદેવીના એમના પ્રસંગો જુઓ કેવી મેળ. સુદામો બિચારો રાગ થઈ ગયો છે, તો બાળકોને દુખે, પત્નીના દુખે દુખી છે, જે મળે વેચીને ખાય છે, કોઈ કંકાસ નથી. કેવી રસથી જીવે છે, ખોટું જાણે છે, મહાભક્તો છે, છતાંય જ્યારે જીવે છે ત્યારે અત્યંત રસથી જ જીવે છે. એટલે અઘરું જરાય નથી, સાચાને અઘરું નથી, પેલાને અઘરું લાગે છે. અને ભાઈ ઘણાને એવું કેવું છે કે પછી આવી રીતે રસ ના આવે સંસારમાં. અરે ભાઈ, સાચામાં સાચો રસ તો જે જ્ઞાની ભક્ત છે ને એને જ સંસારમાં રસ સાચામાં સાચો એને આવે, કારણ કે એને કોઈની પાસે અપેક્ષાની અંદરથી જાણે છે ખોટું છે. દુઃખ ક્યાં થાય તમને અરસ પર, કે તમારું કોઈ ના માને તો તમને દુઃખ થાય, તમે સાચું માન્યું ત્યારે. પણ જે માને છે ખોટું જ છે, એનું અપમાન થાય, ઘરમાં રાખે ન રાખે, ચાહે ન ચાહે, અપેક્ષા પૂરી થાય, કાંઈ હોય જ નહીં, કારણ કે એને મારું તારું કંઈ ભાવના છે જ નહીં, અંદરથી જ જાણે છે ખોટું છે. એ જેટલો રસથી સંસારમાં રહી શકે એવા આસક્તિવાળા, બંધનવાળા અને દ્રઢ ચોંટી ગયા મારું માનીને એ કોઈ એવો રસ લઈ શકે? ખરો રસ તો આવા વિતરાગી જ લઈ શકે. સાચી રીતે સમજાય આ વસ્તુ તો જ, કારણ કે એને કાંઈ છે જ નહીં, બહુ રસથી રહીએ ઉલટાના. કારણ કે બે મિનિટ પહેલા એને કોઈ ઘરમાં કઈ કહી દીધું, બીજી મિનિટે ભૂલી જાય, એ તો હરીમાં ખોવાઈ જાય. રસ કોને આવે કયોજી? અને ઓલું તમને સેજ કહી દીધું, એટલું સાચું માન્યું છે, એ અઠવાડિયા 15 દિવસ સુધી મનમાં ઘૂમ્યા જ રાખે, આવું એને કીધું જ કેમ, આવું મને કીધું જ કેમ નહીં. પેલી ને કાંકરિયા લઈને પત્ની ફરવા ગયો, અને ફરતા ફરતા પછી બધું જોયું, અને ગેંડો જોયો, એ બધું ફરી અને ઘેરે આવ્યા, તો એની પત્ની બધા પોટલા બાંધ્યા, એનો ધણી કે આ તું ક્યાં જાય છે? હું પિયર હાલી, પણ હવે તને શું થઈ ગયું? તો કે 2 મહિના પહેલા તમે મને ગેંડો કહીતી, આજ મને ખબર પડી શું છે. હવે મને ખબર નહોતી, મને એમ કે તમે મને બહુ સારું કીધું. ભૂલાય છે? મનમાં નથી ભૂલાતું, પણ ઓલા સાચા ને એ મનમાં હોય ને, રસથી જીવે ભાઈ, રસથી. કારણ કે જેમ સમજે છે કે આ સાવ ખોટું છે. ગામમાં ભવાઈ આવ્યા, ભવાઈ રમતા હોય બધા, એને પછી ભેટ સોગાદો બધી લખાવે ને આપે. ગામના આગેવાન શેઠ, પૈસાદાર માણસ, એને લોકો પકડીને લાવે, પણ શેઠ આવીને બેઠા, ભવાઈએ સરસ મજાનો ખેલ ભેજ્યો, હવું લખાવેલે શેઠજીએ લખવું પડે, લખાવવું પડે, એકા 5-5 રૂપિયા એ જમાનાના લખાવી દીધા શેઠજીએ, હવને હરવાર લખાવવા પડે. એટલે ભવાઈ તો પૂરી થઈ ગઈ સવારે, તો એટલે ભવાયા પછી બધી ઉઘરાણી કાગળ લઈને નીકળે. એ લઈને નીકળ્યા ને આવ્યા શેઠની પાસે, શેઠ બેઠેલા ઝૂલા ઉપર. હવે આવો આવો આવો, શું છે શેઠજી? રાતે તમે આ 25 રૂપિયા ફાળામાં લખાવ્યા હતા ને તે લેવા આવ્યા છે. એમ વાત બરાબર હો તમારી ભાઈ, પણ મારે તમને પૂછવું છે. શું? તમે આવા હારા માણસ થઈ અને રાતે આખા ગામની સામે બૈરા માણાને તમે ઠેકડા મરાવો અને નાચ નચાવો, એ સારું કામ કહેવાય? એટલે પેલા નાટકવાળા કે અરે શેઠજી, તમે પણ સાવ ભલા ભોળા છો બાપલા. એ જમાનો એવો હતો, બૈરાઓ કોઈ નાટકમાં ન ભજવે ને પાત્ર, પણ પુરુષો જ બૈરા થતા, બૈરાઓ કઈ આવી સ્ટેજ ઉપર ના આવતી. એ જમાનો હતો, ફિલ્મોમાં શરૂઆતમાં એવું હતું કે એ સ્ત્રીઓનું પાત્ર પુરુષો ભજવે. તો અરે શેઠજી બાપા તમે ભોળા છો. અરે ભોળાની ક્યાં વાત કરો, મારી નજર સામે જોયું કેવા કેવા તમે નખરા કરાવતા હતા. બાઈ માણસને આવી રીતે એની એની આપણે મર્યાદા કરવાની હોય, ઇજ્જત કરવાની હોય, એને તમે આમ આખા ગામની સામે આમ તમે નચાવો અને આ બધું એ સારું નહીં. અરે શેઠજી બૈરા ન હોય, એ પુરુષ જ બૈરા થયા હોય. પુરુષ જ? હા તો નાચાય એ તો બધું ખોટું ખોટું. શેઠજી કે એમ ખોટું ખોટું? હા તો મેં લખાયું એ ખોટું ખોટું. જાઓ જાઓ બાપા જાઓ. અને ઓલા દલીલ કરી શીખ્યા નહીં? બોલો જેને આવી રીતે ખોટું ખોટું તો હા મેં ખોટું ખોટું, એના જેવી મજા કોઈને આવે કહો જો સંસારમાં. તમે કીધું એ ખોટું ખોટું, મેં સાંભળ્યું એ ખોટું ખોટું. લ્યો લેરા ને લેરા, કાંઈ છે લેવા દેવા, એમ સાચાને કોઈ તકલીફ આવે નહીં. એને અંદરથી સમજાઈ ગયું છે અને છતાં અંદરથી પૂરેપૂરો પાછો રસ લેતો હોય, બહારથી પરિવારને બરાબર ધ્યાન દેતો હોય. કાચાને તકલીફ, સાચાને જરાય નહીં. ઈ બંધિયાના ડોસા ભગત. હે વેપારનો ધંધો, ગામમાં જે જે પાક આવે ડોસા બંધિયા એનું બધું રાખે. ધારણો પર ધારણ થતી હોય, કપાસનું ચાલતું હોય તો એક ધારણ બે ધારણ ગણાતી હોય, લખાતી હોય, જોખાતી હોય. શેઠ સાહેબ આખો દિવસ મોડી રાત સુધી નવરો પડે ને શેઠ. એમાં મહારાજને ગરડામાં ઉત્સવ સમયો આવે અને બંધિયાથી બધા ભક્તો જાય અને મહારાજે દાદાના દરબારમાં પૂછ્યું કે અમારા ડોસા ભગત ન આવ્યો. અરે મહારાજની વાત જવાય. કેમ બધા? તો મહારાજ અમે ગળા સુધી સંસારમાં ડૂબ્યા છું પણ તમે ડોસો ડોસો કરો છો, એ ડોસો ભગતની ચોટલી દેખાતી નથી, એટલો સંસારમાં ડૂબ્યો છું. મહારાજ કે અમારો ડોસો સંસારમાં એમ ડૂબે નહીં. અરે મહારાજ આખો દિવસ અત્યારે કપાસની સિઝન છે ને, બસ એમાં ને એમાં છે મારે. અમે જ્યારે કહેવાય ગયા ને ત્યારે એમણે કીધું હું અત્યારે મારા ધંધામાં છું, હું ઘરડા નહીં આવું. હવે આને શું કહેવાય મહારાજ? મોડી રાત સુધી બસ જ્યારે જોવે ત્યારે બસ આમાં આંગળીઓ ગણ્યા લખ્યા હિસાબ જ કર્યા રાખે છે. અમારો ડોસો સંસારમાં ડૂબે નહીં. જો રસથી છે, વ્યવહારમાં છે, ધંધામાં છે, પરિવારમાં છે, જોનારાને લાગે છે પૂરા રસથી કામ કરે છે બાપા. પણ સજાનંદ સ્વામી શું કહે છે? અમારો ડોસો ડૂબે. જો નાટક તમે જુઓ, અસલી નાટક, અંદરથી ખોટું જાણ્યું છે અને છતાંય રસ. અમારો ધંધો છે, આ ગામડાનું હું ન ખરીદું તો કોણ ખરીદે? આ મારે ન કરવાનું તો કોણ કરે? અને હું વેપાર ધંધો શેઠનો દીકરો, આ મારે ન કરવાનું તો કોણ કરી દે? અંદરથી ખોટું બહારથી પૂરો રસ, એ જાણે કોણ? ભગવાન જાણે, જોનારાને ખબર ના પડે. મહારાજે તરત કીધું લાવો કાગળ લખો. ડોસા ભગતને કાગળ લખ્યો. એક માણસને કીધું ચિઠ્ઠી લઈને જાઓ. ડોસા ભગતને લખ્યું આ ચિઠ્ઠી મળતાની સાથે જ્યાં હોય ત્યાંથી તરત કાશીની યાત્રાએ નીકળી જજો અને કાશી થઈ અમે જ્યાં હોય ત્યાં મળજો. ચિઠ્ઠી લઈને માણસો ઘોડેસવાર તરત ગયો. એ વખતે ખીલીએ ખમીસ શર્ટ લટકાવી ખેડૂતને ત્યાં એક બંડીભર અંદરનું અંડરવીર એ પહેરી, નીચે ધોતીને ઉપર ઉઘાડું શરીર, ખાલી અંડરવીયર એ પહેરેલું સ્વેટર અને આ કપાસનું જોખ ચાલે રૂનો, અને પેલા એ ચિઠ્ઠી આપી. જય સ્વામિનારાયણ. હલો પાર્ષદનો વેશ ચિઠ્ઠી લીધી. ડોસા ભગત કે શું છે? મહારાજની ચિઠ્ઠી છે ગઢડાથી. એમ? લાવો લાવો. પગે લાગ્યા, માથે અડાડી, ખોલ્યું, વાંચ્યું જ્યાં હોય ત્યાંથી કાશીની યાત્રાએ નીકળી જજો. એ ચિઠ્ઠીને માથે મૂકી ખમીસ પહેરવા પણ ડોસો ભગત રહ્યો નહીં. વિચાર કરો, એમ જ નીકળી ગયા. ન પગરખા પહેર્યા, ન ભલામણ કરી, સેંકડો રૂપિયાનો હજારો રૂપિયાનો માલ, આવડો મોટો વેપાર. ઓલો પાર્ષદ જોઈ રહ્યો કે ડોસાભાઈ જાત્રાએ જાઉં ભલે પણ આ મારા બાપની ચિઠ્ઠી આવી ગઈ. ભાઈ વિચાર કરો, ધડકો ચૂકી જાય એવો હૃદયનો. અત્યારે આમ કોઈ નીકળી ન શકે. અત્યારે તમે બધું ઠેકાણે કરીને આવ્યા હોય, બેઠા હોય તોય તમને એમ કે આપણે અહીંથી તાત્કાલિક 15 દિવસ માટે ટૂરમાં જવાનું છે, તો એ કે ઘરે તો જવું પડશે. એક પણ ના નીકળે કોઈ, એ કેવો નિર્લેપ હશે માણસ. નીકળી ગયા, કાશીએ વયા ગયા. ત્યાંથી ચાલીને જવાનું હતું, પ્લેનની ટિકિટ નહોતી કઢાવવાની, વાટ ખર્ચીનું પૂછ્યું નથી. ભિક્ષા માગીને ડોસો ભગત જીવતા જાય, નહીતર એમ ન થાય કે પૈસો એવો થોડો લેતો જાઓ. કાંઈ નહીં, કેટલો નિર્લેપ. આમ વિચાર કરો તો ચક્કર ચડી જાય. અને રસ કેટલો હતો, હાલ્યા ગયા એમને હાલ્યા ગયા. વારે વાહ, છેક કાશીએ પહોંચ્યા, ત્યાંથી પાછા આવ્યા. એ જ વખતે પાછા મહારાજ ગરડામાં બિરાજે. ડોસા ભગત, એના કપડાં નહીં ધોવાના, નહીં મેં આ એવી ને એવી સ્થિતિ. આવીને મીંઢા દંડવત કરો. મહારાજ સહજાનંદ પ્રભુ ઉભા થઈને હાથમાં ઘારીને દોડીને ભેટી પડ્યા. અરે ડોસા ડોસા, વાહ વાહ વાહ, કાશી જ જઈ આવ્યા. હા મારે જી આવ્યો આપની આજ્ઞા પર, આ ચિઠ્ઠી એ જ પ્રમાણે કાશી જ જઈ આવ્યો. કેટલા મહિના નીકળી ગયા છે વિચાર કરો. મહારાજ કે ડોસા ગંગામાં નાયા, એ તમે ક્યાં લખ્યું હતું વિચાર કરો તમે, એ તમે ચિઠ્ઠીમાં ક્યાં લખ્યું હતું? કાશીઓ જઈ આવ્યો, કાશીનું ગોંદરું આવ્યું, પગ મારીને પાછો. આને ભક્તિ કહેવાય ભાઈ, આને ભક્તિ કહેવાય. આપણે તો મંદિરે જાય કે તીર્થમાં જાય ભેળો હટાણું કરતા આવીએ, દક્ષિણમાં જાય ને તો ધંધા ત્રણ ત્રણ ટ્રક કાથી ખરીદતા આવે, ટિકિટના પૈસા નીકળી જાય, ભાઈ ટિકિટના નીકળે, ન્યાય વેપાર ચાલુ હોય, જ્યાં જઈને વેપાર કરતા આવે. અને આ કે છે ગંગામાં શું ઘેર બેઠા ગંગા કાશ, મારે તો ઘેર જ સહજાનંદ સ્વામી છે, એ જ મારું સર્વસ્વ છે. જો કેવા નિર્લેપ છે, એટલે જ એને અંદરથી જણાઈ જાય. એને શંકરાચાર્ય જે કહે છે, કોણ કોની પત્ની, કોણ કોનો પરિવાર, વિચાર કર તું કોનો છો, તું કોણ છો, એ તત્વનો વિચાર કર અને ગોવિંદનું ભજન કર. બાકી આ સંસાર કેવો છે, ત્રણ શબ્દો વાપર્યા છે, અતિશય વિચિત્ર છે, અસાર છે અને સ્વપ્ન જેવો આ સંસાર છે. એની આસક્તિ છોડીને શ્રીહરિનું અખંડ ભજન કરી લ્યો, એ જ મનુષ્ય જીવનનું ફળ છે. સહજાનંદ સ્વામી મહારાજ.